એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવી ચોપડી વિશે વાત કરવાના છીએ જે ખરેખર આપણા રોજિંદા સંવાદોની દિશા બદલી શકે છે. પુસ્તકનું નામ છે થેન્ક યુ ફોર આર્ગ્યુઇંગ અને લેખક છે જે હેન્ડ્રિક્સ. આ પુસ્તક આપણને એમ કહીએ તો સદીઓ જૂની પણ આજે એટલી જ પ્રસ્તુત એવી સમજાવટ અને દલીલની કળા શીખવે છે.
અને આજના સમયમાં આ કળા સમજવી તો મને લાગે છે વધુ જરૂરી બની ગઈ છે. નહીં
બરાબર,
આપણે દલીલ શબ્દ સાંભળીએ એટલે તરત મનમાં ઝઘડો, તકરાર, મતભેદ જેવું જ આવે.
હા, એવું જ થાય છે.
પણ આ પુસ્તક આપણને બતાવે છે કે સાચી રચનાત્મક દલીલ એ ઝઘડાથી સાવ અલગ છે. એ તો વ્યક્તિગત જીવન હોય કે પછી નોકરી ધંધો હોય કે સમાજ, દરેક જગ્યાએ સફળતા અને સારા સંબંધો માટેની એક આવશ્યક કુશળતા છે.
એટલે આપણે ઘણીવાર યોગ્ય રીતે વાત નથી કરી શકતા.
હા, અને એનાથી જ ગેરસમજો વધે છે, નાના મુદ્દા મોટા સંઘર્ષ બની જાય છે.
સાચી વાત. અને મને લાગે છે કે આ પુસ્તક આપણને એ જ શીખવે છે કે કેવી રીતે વધુ સારી રીતે વાતચીત કરવી, પોતાની વાત અસરકારક રીતે રજૂ કરવી અને કદાચ સંબંધો પણ સુધારવા.
બિલકુલ.
તો શરૂઆત કરીએ આ પુસ્તકના લેખક જે હેન્ડ્રિક્સના પરિચયથી. એ કોઈ એમ કહીએ તો ખાલી યુનિવર્સિટીના પ્રોફેસર નથી, ખરું ને?
ના, જરાય નહીં. અને એ વાત જ એમને ખાસ બનાવે છે, ખબર?
અચ્છા.
જે હેન્ડ્રિક્સ એક અનુભવી પત્રકાર છે, સંપાદક છે અને સૌથી મહત્વનું સમજાવટ કળાના સલાહકાર રહ્યા છે. એમણે વર્ષો સુધી આ પ્રાચીન સિદ્ધાંતોને માત્ર વાંચ્યા નથી પણ વાસ્તવિક દુનિયામાં, કોર્પોરેટ જગતમાં, સરકારી સંસ્થાઓમાં, અહીં સુધી કે પોતાના ઘરમાં પણ અજમાવ્યા છે.
પોતાના ઘરમાં? એ તો રસપ્રદ કહેવાય.
હા, પુસ્તકમાં એમના પત્ની અને બાળકો સાથેના સંવાદોના ઉદાહરણો પણ છે.
ઓહ,
જે આખી વાતને બહુ જ વ્યવહારુ અને આપણને લાગુ પડે તેવી બનાવે છે. એમનું દૃષ્ટિકોણ અનન્ય છે.
કઈ રીતે?
કારણ કે તેઓ એરિસ્ટોટલ અને સિસેરો જેવા હજારો વર્ષ જૂના ગ્રીક અને રોમન વિચારકોના જ્ઞાનને આજના ટ્વિટર અને ઓફિસ મીટિંગના જમાનામાં લાગુ પાડે છે.
વાહ.
તેઓ મજાકમાં પોતાને રેટોરિકલ ગીક કહે છે,
એટલે કે સમજાવટની કળાના દીવાના.
હા, બરાબર. અને એમનો અનુભવ જુઓ, ફોર્ચ્યુન 500 કંપનીઓથી લઈને નાસાના વૈજ્ઞાનિકો સુધી બધાને એમણે શીખવ્યું છે. એટલે આ કોઈ ખાલી થિયરીની વાત નથી, આ તો પ્રેક્ટિકલ ઉપયોગની વાત છે.
સમજાયો. તો પુસ્તકનો મુખ્ય સૂર શું છે? શું એ આપણને બીજા પર જીત મેળવવાના નુસ્ખા શીખવે છે?
ના, બિલકુલ નહીં. એ જ તો સૌથી મોટો મુદ્દો છે. હેન્ડ્રિક્સ ભારપૂર્વક કહે છે કે રેટોરિક એટલે કે સમજાવટની કળા એ કોઈ છેતરપિંડી નથી કે ચાલાકી નથી કે બીજાની નીચા દેખાડવાની યુક્તિ નથી.
ઓકે.
એ તો માનવ સંબંધો, સહકાર અને કોઈપણ સામૂહિક કાર્યની સફળતા માટેની એક રચનાત્મક અને જરૂરી કુશળતા છે.
એટલે એમનો તર્ક શું છે?
પુસ્તકનો મૂળ તર્ક એ છે કે આપણે ઉત્પાદક રીતે દલીલ કરવાનું ભૂલી ગયા છીએ.
ભૂલી ગયા છીએ?
હા, આપણે દલીલને લડાઈ સમજી બેઠા છીએ જ્યાં કોઈ એક જીતે અને બીજો હારે.
એટલે કે પુસ્તકનો ઉદ્દેશ્ય આપણને જીતવાને બદલે કંઈક બીજું શીખવવાનો છે.
ચોક્કસ. ઉદ્દેશ્ય છે રેટોરિકના એ શક્તિશાળી સાધનોને જે એક સમયે ફક્ત રાજાઓ અને નેતાઓ જ જાણતા હતા તેને સામાન્ય માણસ માટે સુલભ બનાવવા.
ઓકે.
હેન્ડ્રિક્સ કહે છે દલીલનો સાચો હેતુ જીતવાનો નથી પણ સહમતિ સાધવાનો છે.
સહમતિ?
હા, કોઈ મુદ્દા પર એકમત થવાનો, સાથે મળીને કોઈ સમસ્યાનો ઉકેલ લાવવાનો. આ પુસ્તક ખરેખર દરેક માટે છે.
કોના કોના માટે?
માતા પિતા જે બાળકોને સમજાવવા માંગે છે, મેનેજર જે ટીમને પ્રેરણા આપવા માંગે છે, મિત્રો જે મતભેદ ઉકેલવા માંગે છે, કોઈ પણ જે પોતાની વાત વધુ સારી રીતે કહેવા માંગે છે.
અને પુસ્તકની આખી સફર?
હા,
એ પણ રસપ્રદ લાગે છે. તમે કહ્યું એમ શરૂઆત પાયાના પ્રશ્નથી થાય છે.
હા, કે તમે દલીલ શરૂ કરો તે પહેલા તમારો ધ્યેય શું છે તે નક્કી કરો.
પછી
પેલું એરિસ્ટોટલનું આવે.
બરાબર. એમના ત્રણ જાણીતા આધારસ્તંભ, લોગોઝ એટલે કે તર્ક, ઇથોઝ એટલે વિશ્વસનીયતા અને પેથોઝ એટલે ભાવના. અને પેલી કાળવાળી વાત પણ છે ને, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય.
હા, અને શા માટે ભવિષ્ય પર ફોકસ કરવું જરૂરી છે તે પણ સમજાવે છે.
આ બધું લેખક કેવી રીતે સમજાવે છે?
ઇતિહાસના ઉદાહરણો, પોપ કલ્ચર. મને યાદ છે ત્યાં સુધી હોમર સિમ્પસન જેવા પાત્રોના ઉદાહરણ પણ છે.
શું વાત છે.
અને પોતાના જીવનના અનુભવોથી પણ.
ચાલો થોડું ઊંડા ઉતરીએ. મને પેલી દલીલ વિરુદ્ધ લડાઈવાળી વાત બહુ મહત્વની લાગે છે. આપણે રોજબરોજની વાતચીતમાં આટલી વાર અટવાઈ કેમ જઈએ છીએ? કદાચ એટલે જ કે આપણો ધ્યાય ખોટો હોય છે.
બરાબર, એ જ મુદ્દો. હેન્ડ્રિક્સ કહે છે મોટા ભાગની તકરાર એટલા માટે થાય છે કારણ કે લોકો જીતવા માટે ઉતર્યા હોય છે.
પોતાની વાત સાચી સાબિત કરવા.
હા, આ લડાઈ છે જેમાં કોઈ એકનું પ્રભુત્વ સ્થપાય, પણ સાચી દલીલનો હેતુ છે સહમતી.
તો પહેલું પગલું શું?
પહેલું અને સૌથી મહત્વનું પગલું, તમારો ધ્યેય નક્કી કરો. તમે આ વાતચીત દ્વારા શું મેળવવા માંગો છો?
એટલે કે
શું તમે સામેવાળાને દોષી ઠેરવવા માંગો છો? શું તમે કોઈ મૂલ્ય સ્થાપિત કરવા માંગો છો? કે પછી તમે ભવિષ્ય માટે કોઈ ઉકેલ શોધવા માંગો છો?
અને આ ધ્યેય નક્કી કરવાથી જ કદાચ પેલો ત્રણ કાળનો સિદ્ધાંત સમજાય. ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય. આ કેવી રીતે કામ કરે છે?
આ ખ્યાલ બહુ શક્તિશાળી છે. હેન્ડ્રિક્સ કહે છે કે દરેક દલીલ મુખ્યત્વે ત્રણમાંથી એક કાળ પર કેન્દ્રિત હોય છે.
કયા ત્રણ?
એક તો ભૂતકાળ, દોષારોપણ. આનું ફોકસ હોય છે કોનો વાંક હતો અથવા આ કોણે કર્યું.
એટલે કોર્ટરૂમ જેવું.
હા બરાબર. ઘરમાં કંઈ તૂટે કે ઓફિસમાં ભૂલ થાય એટલે તરત આ શરૂ થાય. આમાં ઉકેલ નથી, ફક્ત દોષારોપણ છે.
ઓકે, બીજો કયો?
બીજો છે વર્તમાન, મૂલ્યો. અહીં ચર્ચા થાય છે શું સારું છે, શું ખરાબ, શું યોગ્ય છે, શું અયોગ્ય.
એટલે ભાષણોમાં જેવું હોય.
હા, ઉપદેશોમાં, ભાષણોમાં, જ્યાં આપણે કોઈ વ્યક્તિ, વિચાર કે સમૂહના મૂલ્યોનું મૂલ્યાંકન કરીએ છીએ. આ ઘણીવાર લોકોને ધ્રુવોમાં વહેંચી દે છે.
અને ત્રીજો
તો કયો છે?
એટલે ઉકેલ તરફ.
હા,
આ રાજકારણ, બિઝનેસ નિર્ણયો અને કોઈ પણ સમસ્યાના ઉકેલની ભાષા છે.
એટલે જો ઘરમાં વાસણ તૂટ્યું હોય તો કોણે તોડ્યું એ ભૂતકાળ થયો.
બરાબર.
એના બદલે ફરી આવું ન થાય તે માટે આપણે શું કરી શકીએ એ ભવિષ્ય થયું.
એકદમ સાચું.
આટલો સરળ ફેરફાર પણ મોટો ફરક લાવી શકે નહીં? હું વિચારું છું કે આપણે કેટલી વાર ભૂતકાળના દોષારોપણમાં જ અટવાયેલા રહીએ છીએ.
બિલકુલ.
અને ભૂતકાળ કે વર્તમાનની ચર્ચા ખોટી નથી, પણ જો તમારું હેતુ ઉકેલ લાવવાનો હોય તો વાતચીતને ભવિષ્ય તરફ લઈ જવી પડે. હેન્ડ્રિક્સનું એક યાદગાર વાક્ય છે જે અહીં બરાબર બંધ બેસે છે. જે વ્યક્તિ ભવિષ્ય વિશે વાત કરે છે તે જીતે છે.
જીતે છે.
અહીં જીતનો અર્થ પ્રભુત્વ નથી, પણ વાતચીતને રચનાત્મક દિશા આપવી એ છે.
સમજાયું. ઓકે, તો ધ્યેય નક્કી કર્યો, ભવિષ્યકાળ પર ફોકસ કર્યું. હવે આવે છે પેલી પ્રખ્યાત ત્રિપુટી, ઇથોસ, પેથોસ અને લોગોસ. આ શું છે અને શા માટે મહત્વના છે?
આ એરિસ્ટોટલના સમજાવટના ત્રણ મૂળભૂત આધારસ્તંભ છે. હેન્ડ્રિક્સ કહે છે કે આ ત્રણેય જરૂરી છે, પણ ઇથોસ, ઇથોસ સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો છે.
ઇથોસ એટલે?
ઇથોસ એટલે તમારું ચરિત્ર, તમારી વિશ્વસનીયતા, શ્રોતાઓની નજરમાં તમારી પ્રતિષ્ઠા.
અચ્છા.
જો લોકો તમારા પર વિશ્વાસ જ ન કરતા હોય તો તમારી દલીલો ગમે તેટલી તાર્કિક હોય, એટલે કે લોગોસ હોય, કે ભાવનાત્મક હોય, એટલે કે પેથોસ હોય, એની અસર નહીં થાય.
એટલે કે લોકો પહેલા એ જુએ છે કે વાત કોણ કરી રહ્યું છે અને પછી એ કે શું વાત કરી રહ્યું છે. એવું
મોટા ભાગે એવું જ હોય છે. ઇથોસ ત્રણ બાબતો પર આધાર રાખે છે. સદગુણ.
સદગુણ એટલે?
એટલે કે તમે શ્રોતાઓના મૂલ્યોને સમજો છો અને શેર કરો છો તેવું દર્શાવવું. બીજું છે વ્યવહારુ જ્ઞાન,
એટલે જાણકારી.
હા, તમે જે વિષય પર બોલો છો તેના જાણકાર છો તેવું દેખાવું. અને ત્રીજું છે નિઃસ્વાર્થતા,
એટલે કે બીજાના ભલા માટે.
બરાબર. તમે શ્રોતાઓના ભલા માટે વાત કરી રહ્યા છો, ફક્ત પોતાના સ્વાર્થ માટે નહીં. આ ત્રણે ભેગા મળીને તમારો મજબૂત ઇથોસ બનાવે છે.
આ તો સાવ સાચી વાત છે. આપણે ડોક્ટર પર કેમ વિશ્વાસ કરીએ છીએ? કારણ કે આપણે માનીએ છીએ કે એ જાણકાર છે, વ્યવહારુ જ્ઞાન, આપણા ભલા માટે સલાહ આપે છે, નિસ્વાર્થતા, અને એક સારા વ્યવસાયિક નીતિમત્તાનું પાલન કરે છે, સદગુણ.
બરાબર, એ જ ઇથોસ. પછી આવે છે પેથોસ.
પેથોસ એટલે?
ભાવનાઓ.
હા,
આ છે શ્રોતાઓની ભાવનાઓને સમજવી અને તેમને યોગ્ય દિશામાં વાળવી. આનો અર્થ લાગણીઓનો દુરુપયોગ કરવો એવો નથી.
તો શું છે?
પણ લોકો શું અનુભવે છે, તેમના ડર, આશાઓ, મૂલ્યો શું છે એ સમજીને તેમની સાથે જોડાણ સ્થાપિત કરવું. વાર્તા કહેવી, રમૂજ વાપરવી, સહાનુભૂતિ દર્શાવવી, આ બધું પેથોસનો ભાગ છે.
અને ત્રીજો સ્તંભ છે લોગોસ, એટલે કે તર્ક.
હા, તર્ક, પુરાવા, કારણો અને દલીલનું માળખું. અહીં હેન્ડ્રિક્સ એક રસપ્રદ સાધન એન્થીમ પર ભાર મૂકે છે.
એન્થીમીમ? આ શું છે? થોડું અઘરું લાગે છે.
નામ જરા અઘરું લાગે છે, પણ ખ્યાલ સરળ છે. એન્થીમીમ એક ટૂંકો તર્ક છે જે સાંભળનારની કોઈ છુપી સામાન્ય માન્યતા પર આધાર રાખે છે.
દાખલા તરીકે?
જેમ કે આપણે એક્સ કરવું જોઈએ કારણ કે તે આપણી સંસ્કૃતિનો ભાગ છે. આ વાક્યમાં એક વાત કહેવાયા વગરની રહી ગઈ છે જે સાંભળનાર પહેલેથી માને છે. આપણી સંસ્કૃતિ સારી છે અને તેનું પાલન કરવું જોઈએ.
અચ્છા, એટલે એ છુપી માન્યતા જ કામ કરે છે.
હા, એ છુપી માન્યતા જ દલીલને સ્વીકાર્ય બનાવે છે. હેન્ડ્રિક્સ કહે છે કે અસરકારક લોગોસ હંમેશા શુદ્ધ વૈજ્ઞાનિક સત્ય પર આધારિત નથી હોતો,
તો
પણ શ્રોતાઓ શું સાચું માને છે તેની સાથે જોડાયેલો હોય છે. અહીં જ હેન્ડ્રિક્સનું બીજું મહત્વનું વાક્ય યાદ આવે છે.
કયું?
સમજાવટ એ સત્ય વિશે નથી, પણ તમારા શ્રોતાઓ શું સાચું માને છે તે વિશે છે.
વાહ, એટલે તર્ક પણ સાંભળનારના સંદર્ભમાં જ કામ કરે છે. આ તો આખી વિચારવાની રીત બદલી નાખી તેવી વાત છે.
છે ને?
પણ માનો કે કોઈ આપણને ગેરમાર્ગે દોરવા માટે આ જ સાધનોનો ઉપયોગ કરે તો?
સારો સવાલ. અને એટલે જ હેન્ડ્રિક્સ રક્ષણાત્મક રેટરિક પર પણ ભાર મૂકે છે.
એટલે કે બચાવ માટે?
હા, આપણે ફક્ત સમજાવતા જ નહીં, પણ કોઈ આપણને ખોટી રીતે સમજાવવાનો પ્રયાસ કરે તો તેને ઓળખતા પણ શીખવું જોઈએ.
એ કેવી રીતે?
આ માટે તાર્કિક ભૂલો, લોજિકલ ફેલસીઝ ઓળખવી જરૂરી છે. આ એવી દલીલો છે જે સાંભળવામાં સાચી લાગે પણ તાર્કિક રીતે ખોખલી હોય.
જેમ કે?
કોઈ ઉદાહરણ આપશો?
ઘણા છે. જેમ કે સ્ટ્રોમેન, વિરોધીની દલીલને જાણી જોઈને નબળી પાડીને રજૂ કરવી અને પછી તેના પર હુમલો કરવો.
અચ્છા.
અથવા ફોલ્સ ડાયલેમા, જાણી જોઈને ફક્ત બે જ વિકલ્પો આપવા જ્યારે હકીકતમાં વધુ શક્યતાઓ હોય.
જેમ કે પેલું, યા તો તમે અમારી સાથે છો યા અમારી વિરુદ્ધ. બરાબર, એ જ. અને હેન્ડ્રિક્સ રેટોરિકલ ફોલ્સ વિશે પણ ચેતવે છે, જેમ કે ધમકી આપવી, વિષય બદલી નાખવો, ચર્ચા જ બંધ કરી દેવી. આ બધું દલીલને મારી નાખે છે. આ બધું ઓળખવાનો ફાયદો એ છે કે આપણે ચર્ચાને પાછી પાટા પર લાવી શકીએ.
આ બધું સમજ્યા પછી શું હજી કોઈ એડવાન્સ લેવલની તકનીકો છે જેનો ઉલ્લેખ પુસ્તકમાં હોય?
હા, કેટલીક વધુ સૂક્ષ્મ પણ શક્તિશાળી તકનીકો છે. એક છે કાયરોસ.
કાયરોસ એ શું છે?
આ ગ્રીક શબ્દનો અર્થ છે યોગ્ય સમય અથવા યોગ્ય ક્ષણ. સમજાવટમાં શું કહેવું એ જેટલું મહત્વનું છે, તેટલું જ ક્યારે અને કઈ રીતે કહેવું તે પણ મહત્વનું છે.
એટલે ટાઈમિંગ?
હા, ટાઈમિંગ. અને યોગ્ય માધ્યમ પસંદ કરવું પણ આનો જ ભાગ છે. ફોન કરવો, ઈમેલ લખવો કે રૂબરૂ મળવું, ખોટા સમયે કહેવાયેલી સાચી વાત પણ નિષ્ફળ જાય છે.
બરાબર.
બીજું શું છે?
બીજું છે ડેકરમ. આનો અર્થ છે અનુરૂપતા, એટલે કે શ્રોતાઓની અપેક્ષાઓ પ્રમાણે વર્તવું.
કેવી રીતે? તેમની ભાષા, તેમના પહેરવેશ, તેમના રીતરિવાજોને અનુરૂપ થવું. આનાથી તમારો ઇથોઝ મજબૂત થાય છે. શ્રોતાઓને લાગે કે આ આપણામાંનો જ એક છે.
કોઈ ઉદાહરણ?
ફિલ્મ 8 માઇલમાં એમિનેમનું પાત્ર આનો ઉપયોગ કરે છે. એ પોતાના શ્રોતાઓની ભાષા અને શૈલી અપનાવીને જીતે છે.
ઓ, રસપ્રદ. હજી કંઈ?
હા, એક બહુ જ સ્માર્ટ ટેકનિક છે કન્સેશન, સ્વીકૃતિ.
સ્વીકૃતિ એટલે માની લેવું?
હા, પણ ચતુરાઈથી. આમાં તમે શરૂઆતમાં વિરોધીના કોઈ મુદ્દા સાથે સંમત થાઓ છો, તમારી વાત સાચી છે કે, અને પછી એ જ મુદ્દાનો ઉપયોગ કરીને પોતાની વાત તરફ વળો છો. અને એટલે જ આપણે આમ કરવું જોઈએ.
દાખલો આપો ને.
જેમ કે, હું સંમત છું કે આપણું બજેટ ઓછું છે અને એટલે જ લાંબા ગાળે બચત કરવા આપણે આ નવી સિસ્ટમમાં અત્યારે રોકાણ કરવું જોઈએ. આનાથી સામેવાળાને લાગે છે કે તમે તેમની વાત સાંભળી છે.
વાહ, આ તો ખરેખર ઉપયોગી લાગે છે.
છેલ્લે કોમન પ્લેસ.
એ શું છે?
તમારી દલીલની શરૂઆત શ્રોતાઓ સાથે સહિયારા હોય તેવા કોઈ મૂલ્ય, માન્યતા, કહેવત કે વિચારથી કરવી. આનાથી તરત જોડાણ સ્થપાય છે.
આ કન્સેશનવાળી ટેકનિક તો ખરેખર અજમાવવા જેવી લાગે છે. એનાથી તો સંઘર્ષ ટાળી શકાય.
ચોક્કસ.
આ બધા મુદ્દાઓ પરથી એવું લાગે છે કે પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે તે હવે સ્પષ્ટ થઈ રહ્યું છે.
હા, જો આપણે મુખ્ય સંદેશાઓ તારવીએ તો, પહેલું અને સૌથી મહત્વનું, દલીલ એ લડાઈ નથી પણ સહમતિ સાધવાની પ્રક્રિયા છે.
આ તો પાયાનો વિચાર થયો.
હા, અહીં જ હેન્ડ્રિક્સનું પેલું કોટ યાદ આવે, દલીલનો ધ્યેય જીત નથી પણ સારો નિર્ણય છે. આ સહયોગ પર ભાર મૂકે છે.
બીજો મુદ્દો,
ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ઉકેલ મળે છે. ભૂતકાળના દોષારોપણ કે વર્તમાનના મૂલ્યોના ટકરાવમાંથી બહાર નીકળી ભવિષ્યના ઉકેલ પર ધ્યાન આપવું એ રચનાત્મક વાતચીતની ચાવી છે.
ત્રીજું,
ઇથોસ એટલે કે વિશ્વસનીયતા સર્વોપરી છે. જો લોકો તમારા પર વિશ્વાસ નહીં કરે તો તમારી બધી મહેનત પાણીમાં, સંબંધ હોય કે વ્યાવસાયિક જીવન આ પાયો છે.
ચોથો મુદ્દો,
સંવાદ હંમેશા શ્રોતા કેન્દ્રિત હોવો જોઈએ. ડેકોરમ, કાયરોસ, પેથોસ આ બધું એ જ કહે છે કે સામેવાળાને સમજો, તેમની અપેક્ષાઓ જાણો, તેમની ભાષામાં વાત કરો.
અને છેલ્લો મુદ્દો,
રેટોરિકની સમજ વિવેચનાત્મક વિચાર અને નાગરિક જાગૃતિ માટે જરૂરી છે. તાર્કિક ભૂલો ઓળખતા શીખવાથી આપણે મીડિયા, રાજકારણ અને જાહેરાતોના પ્રભાવને વધુ સારી રીતે સમજી શકીએ છીએ.
અને પેલું છેલ્લું વાક્ય પણ મને ગમ્યું, સૌથી અસરકારક રેટોરિક તેની કળાને છુપાવે છે. એટલે કે સમજાવટ એટલી સહજ લાગવી જોઈએ કે જાણે કોઈ ટેકનિકનો ઉપયોગ જ નથી થયો.
બરાબર,
આ બધું સાંભળવામાં તો બહુ જ રસપ્રદ અને ઉપયોગી લાગે છે, પણ ખરેખર આપણા રોજિંદા જીવનમાં, ઓફિસમાં, ઘરમાં, મિત્રો સાથે આ સિદ્ધાંતો ક્યાં અને કેવી રીતે વાપરી શકાય?
અરે ઘણી બધી રીતે. ચાલો કાર્યસ્થળના ઉદાહરણ લઈએ.
હા, કોને?
માનો કે પગાર વધારા માટે વાત કરવી હોય તો.
હા,
ભૂતકાળમાં શું કર્યું એ ગણાવવા કરતાં ભવિષ્યમાં તમે કંપની માટે શું મૂલ્ય લાવશો ભવિષ્યકાળ તેના પર ફોકસ કરો.
અને પેલી કન્સેશન ટેકનિક?
હા, કદાચ મેનેજમેન્ટની ચિંતાઓ, બજેટ વગેરે સાથે સંમત થઈને કન્સેશન પછી તમારી વાત મૂકો. તમારો ઇથોસ, તમારી નિષ્ઠા, ક્ષમતા મજબૂત કરો.
પ્રેઝન્ટેશન આપતી વખતે
ફક્ત ડેટા, લોગોસ નહીં પણ શ્રોતાઓને પ્રોજેક્ટના ફાયદા સાથે ભાવનાત્મક રીતે જોડો, પેથોસ, અને તમારી પોતાની વિશ્વસનીયતા, ઇથોસ સ્થાપિત કરો.
અને ટીમમાં મતભેદ થાય તો?
કોનો વાકતો એ ભૂલીને આપણે સાથે મળીને આ સમસ્યા ફરી ન થાય તે માટે શું કરી શકીએ ભવિષ્યકાળ, એ દિશામાં ચર્ચા લઈ જાઓ.
અને અંગત સંબંધોમાં? ત્યાં પણ આ કામ લાગે?
ચોક્કસ, કદાચ ત્યાં તો વધુ ઉપયોગી છે.
કેવી રીતે?
જીવનસાથી સાથે ઘરના કામની વહેંચણી જેવી નાની બાબતમાં પણ તે આ ન કર્યું ભૂતકાળ કહેવાને બદલે
શું કહેવું જોઈએ?
આપણે આવતા અઠવાડિયાથી કામની વહેંચણી કેવી રીતે કરી શકીએ જેથી બંનેને સરળતા રહે, ભવિષ્ય, એમ વાત કરવાથી ઝઘડો ટાળી શકાય.
બાળકો સાથે?
બાળકો સાથે વાત કરતી વખતે સીધા આદેશો આપવાને બદલે તેમને પસંદગીઓ આપો જે ભવિષ્ય તરફ દોરી જાય.
જેમ કે?
જેમ કે પહેલા હોમવર્ક પૂરું કરવું છે કે પછી રમવા જવું છે. આ તેમને જવાબદારીનો અહેસાસ કરાવે છે.
અને મિત્રો સાથે મતભેદ થાય તો?
તેમના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો, પેથોસ, કદાચ તેમના કોઈ મુદ્દા સાથે સંમત થાઓ, કન્સેશન, અને પછી ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરો, ભવિષ્ય.
અને હા, સામાજિક સ્તરે પણ આજે જે રીતે માહિતીનો મારો ચાલે છે ત્યાં તાર્કિક ભૂલો ઓળખવાની ક્ષમતા તો ખૂબ જ જરૂરી છે.
બિલકુલ, આપણે વધુ સારા અને જાગૃત નાગરિક બની શકીએ.
આ પુસ્તક અને આપણી ચર્ચા પરથી તમને સૌથી મોટો બોધપાઠ શું મળ્યો?
મને જે સૌથી મોટો બોધપાઠ મળ્યો તે એ છે કે આપણી દલીલ કરવાની રીતને પેલી લડાઈમાંથી સમજાવટ અને સહમતિ તરફ વાળવી શક્ય છે અને જરૂરી પણ છે. ખાસ કરીને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ એ નાની વાત નથી, એ ખરેખર પરિસ્થિતિ બદલી શકે છે. અને પેલી કન્સેશનની ટેકનિક, બીજાની વાત સ્વીકારીને પોતાની વાત કરવી, એ સંબંધોમાં જાદુ કરી શકે છે.
અને મારા માટે ઇથોસનું મહત્વ સૌથી વધુ સ્પષ્ટ થયું. આપણું ચરિત્ર, આપણી વિશ્વસનીયતા જ બધી વાતચીતનો પાયો છે.
સાચી વાત. જો એ જ નબળો હોય તો પછી ગમે તેટલા તર્ક કે લાગણીઓ બતાવો એની ધાર ઓછી થઈ જાય છે. આ પુસ્તક ખરેખર એ શીખવે છે કે રેટરિક એ ખાલી શબ્દોની રમત નથી,
પણ શું છે,
પણ નૈતિક રીતે પ્રભાવ પાડવાની, જોડાણ સાધવાની અને સંબંધો બાંધવાની કળા છે.
બિલકુલ. સારાંશમાં કહીએ તો જે હેન્રિક્સનું થેન્ક યુ ફોર આર્ગ્યુઇંગ આપણને યાદ અપાવે છે કે અસરકારક અને રચનાત્મક સંવાદ એક શીખી શકાય તેવી કુશળતા છે. રેટરિકના સાધનો આપણને એકબીજાને વધુ સારી રીતે સમજવામાં, સામાન્ય ભૂમિકા શોધવામાં અને સાથે મળીને સારા નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે,
અને આજના સમયમાં એ બહુ જરૂરી છે.
હા, આજના ઘોંઘાટિયા અને વિભાજિત સમયમાં આવી કુશળતાની કિંમત પહેલા કરતાં પણ વધુ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.